આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાઓનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 10 એપ્રિલ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો કાર્યક્રમ હંમેશની જેમ સાંપ્રત અહેવાલો અને તમને અસર કરતી અને કેટલીક માહિતીસભર વાતોથી ભરપૂર છે. સાથે આ વાનગી પર છે સંગીતનો વઘાર, એટલે તમને રસ પ્રાપ્તિ થાય એ વાત તો નક્કી. મિત્રો, હાલમાં ઈંધણના ભાવ આસમાને છે. ઓસ્ટ્રેલિયાને એવા આપણે લાંબી મુસાફરી કરતા હોઈએ છીએ. ગયા અઠવાડિયે જ આપણે કેટલાક ગુજરાતી મિત્રો સાથે વાત કરી અને તેમણે જણાવી પોતાની વાત. હવે વારો તમારો, તમે અમને જણાવો કે તમે કયા પગલાં વડે આ વધેલી ઈંધણની કિંમત સામે જીભ ઝીલી રહ્યા છો. તો અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 10 એપ્રિલ અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન એન્થની આલ્બનીઝીએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર વચ્ચેના સંબંધો પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બન્યા છે, કારણ કે બંને દેશો નવા ઈંધણ કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યા છે. શ્રી આલ્બનીઝી તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગ સાથે આજે એટલે કે 10 એપ્રિલ અને શુક્રવારના રોજ થનારી ઔપચારિક મંત્રણાઓ પૂર્વે ગુરુવારે એટલે કે 9 એપ્રિલના રોજ રાત્રે સિંગાપોર પહોંચ્યા હતા. સિંગાપોર ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ રિફાઇન્ડ પેટ્રોલિયમ પૂરું પાડતો દેશ છે અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી વૈશ્વિક તેલ બજારો સતત પ્રભાવિત થઈ રહ્યા હોવાથી વડાપ્રધાન એવો કરાર સુનિશ્ચિત કરવા માંગે છે જેનાથી ઈંધણનો પુરવઠો જળવાઈ રહે. શ્રી આલ્બનીઝીનું કહેવું છે કે તેઓને વિશ્વાસ છે કે આ એક મજબૂત કરાર સિદ્ધ થશે. ડીઝલના ભાવમાં ભારો ઉછાળો આવવાથી વિપક્ષે દેશભરમાં ઈંધણના વિતરણ અંગે વધુ પારદર્શિતાની માંગ કરી છે. ગુરુવાર સુધીમાં ડીઝલના ભાવ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લગભગ 330 સેન્ટ પ્રતિ લીટરની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે, જેમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કિંમત 366 સેન્ટ પ્રતિ લીટરથી થોડી વધુ નોંધાઈ છે. ફેડરલ સરકારનું કહેવું છે કે આ મહિનાની શરૂઆતમાં આપવામાં આવેલા ઈંધણ એક્સાઇઝ કાપ વિના આ કિંમતો હજુ વધુ ઊંચી હોત. વિપક્ષના નાયબ નેતા જેન હ્યુમે ચેનલ 7ને જણાવ્યું છે કે શા માટે કેટલાક રાજ્યો અન્ય કરતાં વધુ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે તે અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. આવતા નવેમ્બરમાં એટલે તારીખની વાત કરીએ તો 28 નવેમ્બર 2026ના રોજ યોજાનારી વિક્ટોરિયાની રાજ્ય ચૂંટણીમાં ન્યુરો ડાયવર્જન મતદારો માટે વધુ સુલભ વિકલ્પો રજૂ કરવામાં આવશે. વિક્ટોરિયન ઇલેક્ટોરલ કમિશનનું કહેવું છે કે તમામ 88 નીચલા ગૃહના વિસ્તારોમાં લો સેન્સરી એટલે કે ઓછી સંવેદનાત્મક મોબાઇલ વોટિંગ સુવિધાઓ શરૂ થશે, જે તાજેતરની પેટાચૂંટણીઓમાં પ્રથમ વખત અજમાવવામાં આવેલી પહેલનું નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે. કમિશનના જણાવ્યા અનુસાર આ પહેલા દિવ્યાંગ અને ન્યુરોડાયવર્જન સમુદાયની વિનંતીઓ બાદ શરૂ કરવામાં આવી છે. આ લો સેન્સરી સુવિધાઓ અવાજ, તેજસ્વી પ્રકાશ અને ભીડ જેવા તણાવને ઘટાડવા માટે બનાવવામાં આવે છે, જે કેટલાક લોકો માટે મતદાન પ્રક્રિયાને મુશ્કેલ બનાવી શકે છે. આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર નાખીએ તો ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે તેમણે તેમની કેબિનેટને લેબેનન સાથે સીધી મંત્રણા શરૂ કરવા સૂચના આપી છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું છે કે આ વાટાઘાટો આવતા સપ્તાહે વોશિંગ્ટનમાં થશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે તે હોર્મુઝની સમુદ્ર ધુનીનો ઉપયોગ કરતા જહાજો પાસેથી ચાર્જ ન વસૂલે. સોશિયલ મીડિયા પરના એક નિવેદનમાં તેમણે કહ્યું કે ઇરાન સમુદ્ર ધુનીમાંથી પસાર થતા ટેન્કરો પાસેથી ફી વસૂલતું હોવાના અહેવાલ છે અને તેમણે તેને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. આ સપ્તાહની શરૂઆતમાં ફાઇનાન્શિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે ઇરાનના ઓઇલ ગેસ એન્ડ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ એક્સપોર્ટર્સ યુનિયનના પ્રવક્તાએ જણાવ્યું છે કે યુએસ સાથે બે અઠવાડિયાના યુદ્ધ વિરામ દરમિયાન સમુદ્ર ધુની પર નિયંત્રણ જાળવી રાખવા માટે ઇરાન ટોલ ચૂકવણીની માંગ કરશે. આ હતા તારીખ 10 એપ્રિલના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, હાલમાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે દેશભરમાં હાઈવે પર ટ્રકોની તપાસ કરી અને તેમાં મળ્યા કેટલાક ગેરકાયદે રહેતા લોકો. શું છે આખો મામલો, ચાલો જાણીએ વત્સલભાઈના આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ એટલે કે ABFના અધિકારીઓએ એક સંયુક્ત ઓપરેશન દરમિયાન ભારે વાહન ટ્રક ઉદ્યોગના ઓપરેટરો અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ કામદારોને લક્ષ્યાંક બનાવ્યા છે. આ ઓપરેશન વિસાના નિયમોનું પાલન, સ્થળાંતરિત કામદારોના શોષણ અને ભારે વાહન પરિવહન ઉદ્યોગમાં સલામતીના જોખમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું, જે અન્ય માર્ગ વપરાશકર્તાઓને જોખમમાં મૂકી રહ્યા છે. આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ મલ્ટીકલ્ચરલ અફેર્સ જુલિયન હિલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ હેવી વ્હીકલ રેગ્યુલેટર સાથે ABFના અધિકારીઓએ અઠવાડિયા સુધી કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ક્વીન્સલેન્ડ, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં 200થી વધુ વાહનોની તપાસ કરી હતી, જેમાં ટ્રક ડ્રાઈવર્સના વિઝાની તપાસ, માઇગ્રન્ટ કર્મચારીઓના સંભવિત શોષણ અને ગેરકાયદેસર બિનનાગરિકોની અટકાયત કરવામાં આવી હતી, જેથી ફક્ત કાયદેસર, સલામત અને સુસંગત ડ્રાઈવરો જ ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ભારે વાહનો ચલાવી શકે. ABFના અધિકારીઓ ઇમિગ્રેશનની સ્થિતિની તપાસ કરી હતી તથા NHVR એટલે કે નેશનલ હેવી વ્હીકલ રેગ્યુલેટર સંસ્થાના સલામતી અને પાલન અધિકારીઓએ વ્યાપક સલામતીના નિરીક્ષણો હાથ ધર્યા હતા, જેમાં વર્ક ડાયરી, થાક વ્યવસ્થાપન, યાંત્રિક ધોરણો અને પરમિટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થાકના કારણે થતા અકસ્માતને રોકવા અને દરેક માટે રસ્તાઓને સુરક્ષિત રાખવા તથા ક્ષેત્રની અખંડિતતાનું રક્ષણ કરવા માટેના તમામ નિર્ણાયક પરિબળોની પણ તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન ABFના અધિકારીઓએ 3 સ્ટુડન્ટ વિઝા પણ રદ કર્યા હતા, જ્યાં તેમણે તેમની વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉપરાંત રદ કરવા માટે વિચારણા કરવાના ઇરાદાની 3 નોટિસ પણ જારી કરવામાં આવી હતી અને 9 ડ્રાઈવરોને તેમની વિઝાની શરતો પર સલાહ આપવામાં આવી હતી. વિક્ટોરિયામાં હાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન અધિકારીઓએ 12 વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં રહેતા અને ભારે વાહન ચલાવતા ગેરકાયદેસર બિન નાગરિકને પણ પકડી પાડ્યો હતો, તેમ મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. નોકરીદાતાઓએ પણ તપાસનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં રહેતી વ્યક્તિને નોકરી તથા ખોટા વિઝા અથવા કામના અધિકારો ન ધરાવતી વ્યક્તિઓને રોજગારી આપવા માટે 5 નોટિસ જારી કરી હતી અને વધુ 5 નોકરીદાતાઓ હવે સંભવિત ઉલ્લંઘન માટે સમીક્ષા હેઠળ છે, જેમાં અન્ય રાજ્યોમાં ઘણી નવી તપાસ ચાલી રહી છે. આગામી મહિનાઓમાં વધુ મજબૂત રીતે અમલીકરણ થાય તે માટે તપાસમાં વધારો કરવામાં આવશે, જેમાં વધુ સંયુક્ત ABF અને NHVR ચેકપોઇન્ટ્સ, મોબાઇલ પેટ્રોલિંગ અને સર્વેલન્સનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી જુલિયન હિલે જણાવ્યું હતું કે આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કામદારોને શોષણથી તથા પ્રામાણિક વ્યવસાયોને અયોગ્ય સ્પર્ધાથી બચાવવા અને ઓસ્ટ્રેલિયાના રસ્તા ઉપર લોકોને સુરક્ષા પાડવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવ્યું હતું. સ્થળાંતરિત કામદારોનું શોષણ કરવું અને સલામતીના ધોરણોને નબળા પાડનારા વ્યવસાયો માટે ઓસ્ટ્રેલિયાના પરિવહન ઉદ્યોગમાં કોઈ સ્થાન નથી તેમ મંત્રીએ ઉમેર્યું હતું. બીજી તરફ એબીએફના ફિલ્ડ ઓપરેશન્સ એન્ડ સ્પોન્સર મોનિટરિંગના કમાન્ડર જ્હોન ટેલરે જણાવ્યું હતું કે અધિકારીઓ ડ્રાઈવરો પાસે યોગ્ય વિઝા અને કાર્યના અધિકારો છે કે કેમ તથા નોકરીદાતાઓ તેમની જવાબદારીઓ યોગ્ય રીતે પૂરી કરી રહ્યા છે કે કેમ તે અંગે તપાસ કરશે.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના હાઈવે ચેકિંગ અને તેમાં આવેલી ચોંકાવનારી વિગતો અંગે. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર. પ્રસ્તુત કરે છે ભવેનભાઈ કચ્છી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 9 એપ્રિલ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન સંપન્ન થયું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આસામમાં સૌથી વધુ 84.42%, પુડુચેરીમાં 86.92% અને કેરળમાં 75.01% મતદાન નોંધાયું હતું. કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદારોએ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવા મતદાન કર્યું છે. આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં હતા. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપ આસામમાં હેટ્રિક જીત મેળવવા માગે છે, જ્યારે કોંગ્રેસ ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે. કેરળની તમામ 140 બેઠકો પર 883 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું LDF ત્રીજીવાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું UDF પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને આગળ આવવા માગે છે. પુડુચેરીમાં 30 બેઠકો પર 294 ઉમેદવારો મેદાનમાં છે. NDA અહીં સત્તા જાળવી રાખવાનો ઈરાદો ધરાવે છે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધના પગલે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કટોકટી સર્જાય છે, ત્યારે ભારત પણ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આવા સમયે ભારતે પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સ્વનિર્ભરતા તરફ આગેકૂચ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના કલપકમમાં સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકલિટી હાંસલ કરી લીધી છે. ભારતની આ સિદ્ધિની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર તેની જાહેરાત કરી અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા. તમિલનાડુના સ્વદેશી કલપકમ રિએક્ટરે વીજળી બનાવવા માટે જરૂરી ગરમી પેદા કરવાની ક્ષમતા મેળવી છે. આ સાથે ભારતના પરમાણુ કાર્યક્રમના જનક ગણાતા ડોક્ટર હોમી ભાભા દ્વારા કલ્પિત 3 તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમના 2જા તબક્કામાં ભારતે પ્રવેશ કર્યો છે. ભારતના પરમાણુ પ્રવાસમાં આ ઐતિહાસિક પગલું છે, જે આગામી દાયકાઓમાં દેશમાં ઉર્જા ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવશે. આ સિદ્ધિ સાથે ભારત વર્તમાન 8 ગીગાવોટની ઉર્જા ક્ષમતાને વર્ષ 2047માં વધારીને 100 ગીગાવોટ સુધી લઈ જવામાં સફળ થશે. ભારતે કલપકમમાં આ રિએક્ટર પર 2004માં કામ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ કેટલાક વર્ષોમાં પૂરો થવાની અપેક્ષા હતી, પરંતુ કેટલાક ટેકનિકલ પડકારો, સુરક્ષા સંબંધી તકેદારીઓ, ઉપકરણોની જટિલતા અને વિલંબના કારણે તેને પૂરો થવામાં 22 વર્ષ લાગ્યા છે. કલપકમ્બ રિએક્ટર દેશના વિશાળ થોરિયમ ભંડારમાં છુપાયેલી ઉર્જાનો ઉપયોગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના પ્રદેશમાં મળી આવેલા થોરિયમના વિપુલ જથ્થાના ઉપયોગથી પરમાણુ ઉર્જાનો વ્યાપ પણ વધશે. દુનિયાનું 25% થોરિયમ ભારતમાં છે, ત્યારે કેન્દ્ર સરકારનું લક્ષ્ય થોરિયમ આધારિત ઉર્જા સિસ્ટમ વિકસાવવાનું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી કતારની 2 દિવસની સત્તાવાર યાત્રાએ ગયા છે. થોડા દિવસો પહેલા ઈરાને ગેસ પ્લાન્ટ પર ભયાનક હુમલો કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કતાર આ હુમલાને કારણે તેઓની કુલ નિકાસના 17% જેટલો કાપ મૂકવા મજબૂર થયું છે. ત્યારે હરદીપસિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી કુલ જરૂરિયાતના 40% લિક્વિડ નેચરલ ગેસ એટલે કે LNG ખરીદે છે. પેટ્રોલિયમ મંત્રી ત્યાં પુરવઠા બાબત મહત્વની વાતચીત કરશે. કતાર એનર્જીના રિપોર્ટ મુજબ નુકસાનગ્રસ્ત પ્લાન્ટને રિપેરિંગ કરવામાં 3-5 વર્ષનો સમય લાગી શકે તેમ છે. આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદીપસિંહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્ર સરકાર હવે દેશને માત્ર એક દેશ પર નિર્ભર રાખવા નથી માંગતી. સંકટ સમયે કોઈપણ અડચણ વગર પેટ્રોલ સપ્લાય અને ગેસ ચાલુ રહે તે માટે ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા નવા દેશો સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધારવામાં આવી રહ્યો છે. March 2024 સુધીમાં લગભગ 3.87 લાખ ગ્રાહકોએ LPG છોડીને PNG કનેક્શન અપનાવ્યા છે, જ્યારે 4.21 લાખ ગ્રાહકોએ PNG કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વડાપ્રધાન મોદીએ મહિલા અનામત વિધેયક, જેને નારી શક્તિ વંદન વિધેયક તેવું નામ અપાયું છે, તે અંગે રાષ્ટ્રને સંબોધતા એક મહત્વનો વિડીયો સંદેશ મૂક્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડવી અત્યંત અનિવાર્ય છે. મોદીએ કહ્યું છે કે મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી. વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સાંસદ, સંસદ અને વિધાનસભામાં 33% પ્રતિનિધિત્વ મળે તે અત્યંત જરૂરી છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે, જેમાં મોટાભાગના પક્ષોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ મોદીએ તમામ પક્ષોને અપીલ કરી છે કે આગામી 16, 17 અને 18 એપ્રિલના રોજ સંસદમાં આ વિધેયકને કોઈપણ અવરોધ વિના પસાર કરવામાં આવે, જેથી દેશની નારી શક્તિને તેમનો હક મળી શકે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત એ વર્તમાન સમયની મોટી માંગ છે. જો આ પ્રક્રિયામાં હવે કોઈપણ પ્રકારનો વિલંબ થશે તો તે લોકશાહી અને રાષ્ટ્રના વિકાસ માટે કમનસીબ ગણાશે. તેમના મતે મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ ભારતની લોકશાહી વધુ મજબૂત અને જીવંત બનશે. કેરલમ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેએ સભામાં જણાવ્યું હતું કે મોદીજીને કહેવાનું કે ગુજરાતની અભળ પ્રજાને તમે મૂર્ખ બનાવી શકો, કેરળની નહીં, કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં, તેઓ ખૂબ જ હોશિયાર છે, તેઓ શિક્ષિત છે. કેરળના લોકો માત્ર કેરળમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે. આ નિવેદનની ગુજરાતીઓ અને ભાજપ સહિતના સાથી રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે, ત્યારે હવે ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે કેરળમાં તાજેતરમાં આવેલા મારા ચૂંટણી નિવેદન અંગે મારે સ્પષ્ટતા કરવાની કે તે અંગે કેટલીક ગેરસમજ ફેલાઈ છે. આમ છતાં પણ ગુજરાતના લોકોને કોઈ માઠું લાગ્યું હોય તો તેઓ માટે હું દિલગીરી વ્યક્ત કરી માફી માગું છું. ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ હેતુ ન હતો. અને છેલ્લા સમાચાર, આંદામાન ટાપુના નાનકડા હિસારો નાર્કોડેમ ટાપુ પર 7472 કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ કરીને એક વિશિષ્ટ પ્રજાતિનું પક્ષી સેન્ડરલિંગ ભારતનું મહેમાન બનીને આવ્યું છે. આ પક્ષી વિશે આંદામાન પોલીસ વિભાગના વાયરલેસ અધિકારી જી ટિકન્ના અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પક્ષી નિષ્ણાત ડોક્ટર રાજુ કસુંબેએ પહેલી જ વખત મહત્વનું સંશોધન કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે 2025 એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં આ પંખીનું ટેગિંગ થયું હતું. હવે 2 મહિનાથી વધારે સમય સુધી પ્રવાસ ખેડી ભારતના નારકોન્ડમ ટાપુ પર આ પંખી આવ્યું છે. આ સેન્ડરલિંગ પંખી એકમાત્ર એવું પંખી છે જે પૃથ્વીના ઉત્તર ધ્રુવના અસહ્ય ઠંડા પ્રદેશમાં પણ રહે છે, તો પૃથ્વીના સૌથી નીચેના બિંદુ અને પૃથ્વી પરના સૌથી ટાઢા બોળ એન્ટાર્કટિકા ખંડ નજીક આવેલા ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. કદમાં માંડ 7-8 ઇંચ જેવડું અને ફક્ત 40-100 ગ્રામ વજન ધરાવતું સેન્ડરલિંગ તેના લાંબા લાંબા પ્રવાસ માટે જબરી ક્ષમતા ધરાવતું હોવાથી પક્ષી નિષ્ણાતોમાં અને પક્ષી પ્રેમીઓમાં બહુ જ પ્રિય છે. પંખી પરના 3 ટેગના સાંકેતિક શબ્દોના આધારે પક્ષીવિદોએ માહિતી મેળવી હતી કે ઇસ્ટ એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે નામની પક્ષી પ્રેમી સંસ્થાના વિજ્ઞાનીઓએ 2025 એપ્રિલે આ પંખીને ટેગ કર્યા હતા. આ સંસ્થાના મહિલા પક્ષી નિષ્ણાત શ્રીમતી કેથરીન લેઉંગ અને શ્રીમતી મોરિન ક્રિસ્ટીએ પણ પંખીની આ યાત્રાની ઘટનાને સમર્થન આપ્યું છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, રેખાબેને સંદેશો મોકલ્યો છે કે તેઓ વધતા ઈંધણના ભાવ સામે ઝીંક ઝીલવા શક્ય હોય તો ચાલીને જઈને, સાયકલનો ઉપયોગ કરીને અથવા મિત્રો સાથે ડ્રાઈવ શેર કરીને કરી રહ્યા છે. આપના સંદેશ માટે આપનો ખૂબ ખૂબ આભાર રેખાબેન. મિત્રો, હવે વધીએ કાર્યક્રમમાં આગળ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલની રોમાંચક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લા બોલે 3 વિકેટથી પરાજય આપ્યો હતો. કોલકાતાએ રઘુવંશીના 45 અને કેપ્ટન રહાણેના 41 રનની મદદથી 20 ઓવરોમાં 4 વિકેટે 181 રન કર્યા હતા. જવાબમાં 7મા ક્રમે બેટિંગમાં આવેલ મુકુલ ચૌધરીએ કોઈએ કલ્પના નહોતી કરી ત્યારે 27 બોલમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 54 રન ફટકારી કોલકાતા નાઇટ રાઇડર્સના હાથમાંથી બાજી આંચકી લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સે 182 રનનો ટાર્ગેટ 20 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. એક તબક્કે લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 16 ઓવરોના અંતે 7 વિકેટે 128 રન હતો ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સની જીત નક્કી હોય તેમ જણાતું હતું. લખનૌ તરફથી બદોરીએ પણ 34 બોલમાં 54 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રિષભ પંત 10 રન બનાવી નિષ્ફળ રહ્યો હતો. હવે આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 મેચ રમાશે. ભારતના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર સીડી ગોપીનાથનું ગઈકાલે ચેન્નાઈમાં નિધન થયું છે. સીડી ગોપીનાથ ભારતના ક્રિકેટ ઇતિહાસ ની સૌપ્રથમ ટેસ્ટ મેચ વિજય મેળવનાર ટીમના છેલ્લા જીવિત સભ્ય હતા તેમ કહી શકાય. ભારતે ઇંગ્લેન્ડ સામે 1951-52ની શ્રેણીમાં તેના ટેસ્ટ ઇતિહાસની સૌપ્રથમ ટેસ્ટ જીતી હતી. ગોપીનાથના નિધન પછી હવે 95 વર્ષીય ચંદ્રકાંત પટણકર ભારતના સૌથી વયોવૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટર બની ગયા છે. ગોપીનાથનો જન્મ 1 માર્ચ 1930ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમણે 1951માં બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈ ખાતે ઇંગ્લેન્ડ સામે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમણે કુલ 8 ટેસ્ટ મેચમાં 12 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા હતા. તેમની ટેસ્ટ સરેરાશ 20.17ની હતી અને શ્રેષ્ઠ સ્કોર 49 રનનો હતો. ટેસ્ટ ક્રિકેટ ઉપરાંત ગોપીનાથે મદ્રાસ માટે 83 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં 4,259 રન બનાવ્યા હતા. 1954-55માં રણજી ટ્રોફી ફાઇનલમાં તેમણે સદી ફટકારીને મદ્રાસને પ્રથમ વખત ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1960માં ઓસ્ટ્રેલિયા સામે ઈડન ગાર્ડન્સમાં ગોપીનાથ છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા હતા. નિવૃત્તિ બાદ ગોપીનાથ 1970ના દાયકામાં ભારતે અજીત વાડેકરના નેતૃત્વમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતી. તે અરસામાં ગોપીનાથ ભારતની પસંદગી સમિતિના સભ્ય પણ હતા. તો આ હતા ભારતના ક્રિકેટ અંગેના સમાચાર ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, બાળકોનું સુખ મેળવવા ઝંખતા યુગલો માટે આઈવીએફ આશીર્વાદ સમૂહ ગણાય છે. જાણીએ ઓસ્ટ્રેલિયામાં આઈવીએફ અંગે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં મીરાનીબેન પાસેથી.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, એસપીએસ ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
દરેક દંપતીનું સપનું હોય કે તેઓ માતા પિતા બને, પરંતુ અમુક સંજોગોમાં એ શક્ય ન હોય ત્યારે આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા માતા પિતાઓ માટે એક નવી દિશા છે, એક નવો માર્ગ છે. ઘણા માટે આઈવીએફથી પ્રજનનની સમસ્યા દૂર થાય છે, તો ઘણા એવા સમાન લિંગના દંપતી હોય અથવા સિંગલ પેરેન્ટ બનવા માંગતા માતા પિતા માટે આ ઘણો સારો રસ્તો છે. ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો આઈવીએફ અલગ અલગ રાજ્યો અને પ્રદેશોમાં અલગ રીતે નિયંત્રિત થાય છે અને આ પ્રક્રિયા શરૂઆતમાં જટિલ પણ હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના આ એપિસોડમાં આપણે જાણીશું કે ઓસ્ટ્રેલિયામાં આઈવીએફ કરવાના નિર્ણય લેતી વખતે શું આશા રાખી શકાય છે.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
વર્ષ 1978માં જ્યારે યુકેમાં વિશ્વનું પ્રથમ આઈવીએફ બાળક જન્મ્યું ત્યારે તે સમયે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલે કે પ્રજનન સારવારનું ભવિષ્ય બદલી ગયું હતું. આજે સમગ્ર વિશ્વમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા એવા દેશોમાંનો એક છે કે જ્યાં માથાદીઠ આઈવીએફ સાયકલનો દર સૌથી વધુ છે. પ્રોફેસર જ્યોર્જી ચેમ્બર્સ ન્યૂ સાઉથ વેલ્સમાં નેશનલ પેરિનેટલ એપિડેમિયોલોજી અને સ્ટેટિસ્ટિક્સ યુનિટના ડિરેક્ટર છે. તે ઓસ્ટ્રેલિયન એન્ડ ન્યૂઝીલેન્ડ આસિસ્ટેડ રિપ્રોડક્શન ડેટાબેઝનું પરીક્ષણ કરે છે, જેને એન્ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર ચેમ્બર્સ કહે છે કે આ નેશનલ રજિસ્ટ્રી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં હાથ ધરવામાં આવતા દરેક આઈવીએફ સાયકલને ટ્રેક કરે છે. વધુમાં તેઓ કહે છે કે તેથી જ તો અમને 100% સાયકલની જાણ કરવામાં આવે છે, અન્યથા તે તેમના કોડ ઓફ પ્રેક્ટિસ અને તેમના લાઇસન્સિંગ કરાર અનુસાર નહીં હોય.
So we get 100% of cycles reported to us because otherwise they would not be in accordance with their code of practice and their licensing agreement. So we have a very rich amount of data to produce statistics on, to undertake research, to inform the public, and to populate the yourivfsuccess.com.au website, which is a website for people to find out about IVF treatment in Australia.
એકત્રિત કરાયેલા ડેટા yourivfsuccess.com.au માં ફીડ થાય છે, જે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને ફર્ટિલિટી ક્લિનિક્સથી સ્વતંત્ર છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ માહિતી એકત્ર કરે છે અને તેને એવી રીતે રજૂ કરે છે જે લોકો માટે સુલભ હોય. તો લોકો ખરેખર સાઇટ પરથી શું શીખી શકે છે? મુલાકાતીઓ રાષ્ટ્રીય આઈવીએફ આંકડાઓનું અન્વેષણ કરી શકે છે અને તેમની પોતાની પરિસ્થિતિને અનુરૂપ ઇન્ટરેક્ટિવ સાધનોનો ઉપયોગ પણ કરી શકે છે. આવાથી એક સાધન આઈવીએફ કરાવતી સ્ત્રીઓને બાળક થવાની શક્યતાઓનો અંદાજ કાઢવામાં મદદ કરે છે. પ્રોફેસર ચેમ્બર સમજાવે છે કે તે એક ઓનલાઈન કેલ્ક્યુલેટર છે જે લોકોને પોતાના વિશેની માહિતી દાખલ કરવાની મંજૂરી આપે છે, જેમ કે તેમની ઉંમર, જો તેમની પાસે જીવનસાથી હોય તો તેમની ઉંમર, તેમનું નિદાન, આઈવીએફ સારવાર પહેલાંની હિસ્ટ્રી અને પછી તેઓ આઈવીએફ દ્વારા બાળક થવાની તેમની શક્યતાઓનો વ્યક્તિગત અંદાજ મેળવી શકે છે.
And that's an online calculator that allows people to enter information about themselves, such as their age, their partner's age, their diagnosis if they've got one, any previous history of IVF treatment that they've had, and then they can get a personalized individual estimate of their chance of having a baby through IVF.
ઓસ્ટ્રેલિયાના તમામ ક્લિનિક્સ માટે આઈવીએફ સફળતા દર પણ ઓનલાઈન ડેટાબેઝ દ્વારા જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.
Patients can search by the name of the clinic, or they can pop in their postcode and search for clinics that are near them. And then for each of those clinics, we provide success rates and compare those to the national average of all IVF cycles in Australia. So that gives patients a way of comparing IVF clinics that are near them before they visit a clinic.
Petra Vail, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ફર્ટિલિટી સોસાયટીના પ્રમુખ છે. તેમનો બેકગ્રાઉન્ડ ક્લિનિકલ એમ્બ્રિયોલોજીમાં છે. તેઓ કહે છે કે સફળતા દર ફક્ત ચિત્રનો એક ભાગ છે. વધુમાં તેઓ ઉમેરતા કહે છે કે દર્દીઓને ખરેખર જાણવાની જરૂર છે કે દર્દી સંભાળ પ્રત્યેના તેમના અભિગમ વિશે ક્લિનિક્સને પૂછવું ઠીક છે કે તેઓ આ દર્દી માટે સારવાર કેવી રીતે તૈયાર કરે છે.
What matters just as much, if not more, is the level of personalized care. The transparency, the scientific rigor, and the support services that are available. Patients really need to know that it's okay to ask clinics about their approach to patient care. How do they tailor the treatment for this patient, and how do they support people when things don't go to plan? Or in this particular audience, you know, how do they tailor for multicultural differences and requirements?
IVF સહિતની પ્રજનન સારવાર ખર્ચાળ હોઈ શકે છે. મોટાભાગના લોકોએ તેમના ખાનગી આરોગ્ય વીમા દ્વારા સંપૂર્ણ અથવા ઓછામાં ઓછો ખર્ચ કરવો પડે છે. લાયકાત ધરાવતા દર્દીઓ મેડિકેર રિબેટનો દાવો કરી શકશે અને તમારા રાજ્ય અથવા પ્રદેશની આરોગ્ય સેવા પણ સરકારી ભંડોળવાળી સેવાઓને પ્રદાન કરી શકે છે. તમારા માટે કયો સપોર્ટ ઉપલબ્ધ છે તે સમજવા માટે તમારા ડોક્ટર સાથે વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એસોસિએટ પ્રોફેસર એલેક્સ પોલિકોફ, કે જેઓ વિક્ટોરિયામાં જાહેર આરોગ્ય પ્રણાલી દ્વારા પ્રજનન સેવાઓ પૂરી પાડતી સેવાઓ પ્રદાતાઓમાંના એક વરિષ્ઠ પ્રજનન સલાહકાર છે. તેઓ કહે છે કે આઈવીએફ એ વંધ્યત્વ માટે એક સારવાર નથી અને રોયલ મહિલા હોસ્પિટલમાં આપવામાં આવતી પ્રજનન સેવાઓના બે ઉદાહરણો પ્રદાન કરે છે. જેમ કે પબ્લિક ફર્ટિલિટી સર્વિસ નામનું એક યુનિટ છે જે જીપી પાસેથી રેફરલ સ્વીકારે છે અને પછી દર્દીઓ આવે છે અને બધી તપાસ કરાવે છે અને ત્યારબાદ સામાન્ય રીતે સારવાર આપવામાં આવે છે જે પણ જરૂરી હોય.
And so there is a unit called the Public Fertility Service, which accepts referrals from GPs. And then patients come in and have all the investigations. And that is usually followed by treatment, whatever is required. For example, they provide ovulation induction, they provide intrauterine insemination and IVF service.
તમે જાહેર પ્રદાતા પસંદ કરો કે ખાનગી ક્લિનિક, પ્રથમ પગલા સામાન્ય રીતે સમાન રહે છે. તમારે પહેલા તમારા ફેમિલી ડોક્ટર પાસેથી રેફરલ લેવાની જરૂર પડશે. પછી તમે ક્લિનિકની તમારી પ્રથમ મુલાકાત દરમિયાન તમારી હિસ્ટ્રી પ્રદાન કરશો અને પછી તમારી તબીબી તપાસ શરૂ થશે.
The second appointment is the most important appointment because then we look at all the results and try to work out what the problem might be. And then depending on what is identified, we would formulate a treatment plan. So, for example, someone may have an ultrasound and they didn't know, but they may have some sort of abnormality, like big fibroids or significant endometriosis. Then you have to decide whether to treat it surgically before doing IVF or to do IVF and see how it goes. It all depends what you find.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોકોને નિષ્ણાંતોની ટીમ દ્વારા ટેકો આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ફર્ટિલિટી સોસાયટીના ડોક્ટર વેલે સમજાવે છે કે કોણ તેમાં સામેલ છે. જેમ કે તમારા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, જ્યાં દર્દી પ્રથમ તેમના ફર્ટિલિટી જર્ની પર વાતચીત કરે છે અને કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ સૂચવે છે.
Your fertility specialist, where the patient first interacts on their fertility journey and prescribes some sort of intervention. So a fertility nurse will help the patient understand the medication. The clinical embryologist will sit behind the scenes in the laboratory setting and the fertility counselor in terms of psychological support.
તમારા રાજ્ય અથવા પ્રદેશના આધારે IVF જેવી સહાયિત પ્રજનન સારવાર માટે ખાસ કરીને સ્પર્મ અથવા તો એગ ડોનેશન અને સરોગસી સાથે સંકળાયેલી સારવાર માટે કાયદા દ્વારા પ્રજનન સલાહ ફરજિયાત હોઈ શકે છે. આ કાઉન્સેલિંગનો ખર્ચ સારવાર ફીમાં સામેલ હોય છે. આ પ્રકારના કાઉન્સેલિંગ પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એસોસિએટ પ્રોફેસર પોલિયાકોફ સમજાવે છે કે જો કોઈ દંપતી ગર્ભધારણ કરે છે અને પછી તેઓ અલગ થઈ જાય છે તો શું થાય છે તે અંગે વધુ કાઉન્સેલિંગ ઉપલબ્ધ છે.
It's more counseling as to what happens if, for example, a couple creates embryos and then they split up. What happens to those embryos? What would you like to happen? These sort of things.
Dr. Vale સમજાવે છે કે જ્યારે તે ફરજિયાત ન હોય ત્યારે પણ કાઉન્સેલિંગ સહાયનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. તે તમને તમારા અથવા તમારા જીવનસાથીની પ્રજનન સારવાર દરમિયાન કોઈપણ સંભવિત પરિણામને સમજાવવામાં અને તૈયાર કરવામાં મદદ કરે છે. ડોક્ટર વાલે કહે છે કે સહાયથી ઘણો બધો ફરક આવી શકે છે. ઘણા લોકોને પ્રજનન સલાહકાર સાથે વાત કરવામાં ઉર્જા મળે છે. તેઓ સાથીદારો અને સહાયક જૂથોમાં પણ જોડાઈ શકે છે.
Support can make all the difference. Many people do find strength in talking to a fertility counselor. They can also join peers and support groups. Importantly, their fertility journey does not have to be a solo experience.
અને આ એપિસોડ પૂરો થાય તે પહેલા યાદ રાખો કે વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી એ સામાન્ય વાત છે. તેમાં શરમાવા જેવું કંઈ નથી.
It's experienced by every aspect of our society and every culture and every ethnicity. And the right to have a family is a fundamental right. And somebody's desire to pursue that right should be encouraged and supported.
Zoe Thamaidu દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
મિત્રો, યુદ્ધ વિરામની ઘોષણાથી વધેલા ઈંધણના ભાવ પાછા નીચે આવશે એમ માનતા વાહન ચાલકોની આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે એવા અહેવાલ આવ્યા કે ભાવ ઘટવામાં હજુ પણ કેટલાક અઠવાડિયાઓ નીકળી જશે. શું છે આખી હકીકત જાણીએ આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામની જાહેરાતથી પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાની સંભાવના છે, કારણ કે ઈરાને હોર્મુઝની સમુદ્ર દુનીમાંથી જહાજોને પસાર થવા દેવા માટે સંમતિ આપી છે. પરંતુ જો યુદ્ધ વિરામ ટકી રહે તો પણ ભાવમાં ઘટાડો થવામાં સમય લાગી શકે છે અને વૈશ્વિક બજારોમાં વિક્ષેપની અસર લાંબા સમય સુધી રહી શકે છે. સરકાર ફરી એકવાર શાંતિ જાળવવાની અપીલ કરી રહી છે અને જણાવી રહી છે કે મે મહિના સુધી ઈંધણનો પુરવઠો સુરક્ષિત છે, જ્યારે તે આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી પણ પુરવઠો વધારવા માટે પ્રયાસ કરી રહી છે. વિગતે સમજીએ આ અહેવાલમાં. તેલની કટોકટી વધુ ઘેરી બનતા પોલીસ વિવિધ વિસ્તારોમાં ઈંધણની ચોરીમાં નોંધપાત્ર વધારાની ચેતવણી પણ આપી રહી છે, પરંતુ ભાવમાં રાહત ટૂંક સમયમાં મળી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બોમ્બમારો કરવાની તેમની ધમકી અટકાવ્યા બાદ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન બે અઠવાડિયાના કામચલાઉ યુદ્ધ વિરામ પર પહોંચ્યા છે. વડાપ્રધાન એન્થની અલ્બનીઝીએ ટ્રમ્પની તે ટિપ્પણીની ટીકા કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો ઈરાન સમજૂતી નહીં કરે તો આખી સભ્યતા નાશ પામશે.
I don't think it's appropriate. The potential of damage to civilian infrastructure in Iran was an extraordinary statement to make.
સાથે જ નેશનલ પાર્ટીના નેતા મેટ કેનાવાને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
The post from the president overnight was went way too far and beyond the realms of acceptability.
પરંતુ ઈરાન હોર્મુઝની સમુદ્ર દુની મારફતે ટેન્કરને પસાર થવા દે છે તેવા સમાચાર ઓસ્ટ્રેલિયન વાહચાલકો માટે મોટી રાહત લઈને આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ યુદ્ધ વિરામના વ્યાપ અંગે અત્યારથી જ પ્રશ્નો ઉભા છે, કારણ કે ઇઝરાયેલે મુખ્ય પાકિસ્તાની મધ્યસ્થીઓની વાતને નકારી કાઢતા લેબનનમાં થતા સંઘર્ષને તેની શરતોમાં આવરી લેવાયો નથી એમ જણાવ્યું છે. અને જો યુદ્ધ વિરામ અમલમાં રહે તો પણ પેટ્રોલ પંપ પર રાહત મળતા અઠવાડિયાઓ લાગી શકે છે. પીટર ખોરી, એનઆરએમએના મીડિયા વિભાગના વડા છે.
We need to remember that service stations today are still selling fuel that they bought at record high, so it will take time for that to flow on. We also want to make sure that the cuts in the excise are passed on in addition to any falls in wholesale prices that may appear in the coming days and weeks.
યુદ્ધ દરમિયાન બંને પક્ષો દ્વારા મધ્ય પૂર્વના ઉર્જા માળખાને થયેલા નુકસાનની લાંબા ગાળે પણ ઉત્પાદન પર અસર પડી શકે છે. ક્વીન્સલેન્ડના પ્રીમિયર ડેવિડ ક્રેસાફુલી સરકારને વિનંતી કરી રહ્યા છે કે નવા ઓઇલ ફિલ્ડને ઝડપી મંજૂરી આપીને સ્થાનિક ઉત્પાદન વધારવામાં આવે, જે અડધી સદીમાં પ્રથમ નવી મંજૂરી હશે.
Together we can work towards getting this rolling, and there really is it's a sea of opportunity for us here in Queensland and in the country, and we have seen it in recent times that we're at the end of a supply chain of a global level, and it really does leave us vulnerable.
ભાવ વધારાથી સૌથી વધુ પ્રભાવિત લોકોમાં ઓસ્ટ્રેલિયન ટ્રક ડ્રાઈવરોનો સમાવેશ થાય છે, અને તેઓ હવે પોતાની લડાઈ ફેર વર્ક કમિશનમાં લઈ જઈ રહ્યા છે. તેઓ માંગ કરે છે કે છૂટક વિક્રેતાઓ, ઉત્પાદકો અને માઇનિંગ કંપનીઓ ઈંધણના ભાવના સતત દબાણનો બોજ વધુ ઉઠાવે. માઇકલ કેન ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનના રાષ્ટ્રીય સચિવ છે.
Unless we grab this crisis by the scruff of the neck and deal with it, then road transport is going to come to a grinding halt.
બીજી તરફ સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી પુરવઠો સુનિશ્ચિત કરવાના તેના પ્રયાસોને આગળ વધારી રહી છે. ચીનના પ્રીમિયર લી કિયાંગ સાથે ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાન એન્થની અલ્બનીઝી ગુરુવારે સિંગાપોર જવા રવાના થશે. સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ જાપાનના પ્રવાસે છે. ક્રિસ બોવેન ફેડરલ એનર્જી મંત્રી છે અને જણાવે છે કે ઓસ્ટ્રેલિયાનો ઈંધણનો પુરવઠો મે મહિના સુધી સુરક્ષિત છે.
We continue to engage very strongly with our international counterparts, particularly in Southeast Asia, and we've been very pleased that our counterparts have recognized their role in being a reliable energy supplier to Australia when it comes to liquid fuels, just as they recognize our role and our history as a reliable supplier of other types of energy.
અને દેશભરમાં ઈંધણ વગરના સર્વિસ સ્ટેશનોની સંખ્યા હાલમાં ઘટી રહી છે. વાહન ચાલકો આ જ ટ્રેન્ડ ચાલુ રહે તેવી આશા રાખી રહ્યા છે. SBS ન્યૂઝ માટે ટી મિશેલ અને રાયન ટેમરનો આ અહેવાલ SBS ગુજરાતી પર આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો કાર્યક્રમને બાદ વિરામ આપીશું. મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.